એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપનું સ્વાગત છે. ઘણીવાર એવું બને છે ને કે આપણી પાસે આમ તો જોરદાર વિચારો હોય, મોટી મોટી યોજનાઓ હોય, પણ પછી
જ્યારે એને અમલમાં મૂકવાની વાત આવે ત્યારે ક્યાંક ને ક્યાંક ગાડી અટકી જાય છે. બરાબર.
હા, બિલકુલ. અને ટીમમાં પણ જાણે બધા અલગ અલગ દિશામાં દોડતા હોય એવું લાગે.
અને પછી પરિણામ જે ધાર્યું હોય એવું મળતું નથી.
એટલે જ આજે આપણે એક એવી પદ્ધતિ વિશે થોડી ઊંડી વાત કરવાના છીએ જે આજ મતલબ કે આજ સમસ્યાનો ઉકેલ લાવવાનો દાવો કરે છે.
ઓકે, કઈ પદ્ધતિ?
આ પદ્ધતિ છે ઓબ્જેક્ટિવ્સ એન્ડ કી રિઝલ્ટ્સ, ટૂંકમાં OKR.
અચ્છા, OKR એટલે કે હેતુઓ અને મુખ્ય પરિણામો.
હા, અને આના પર પ્રકાશ પાડતું એક સરસ પુસ્તક છે જ્હોન ડોરનું મેજર વોટ મેટર્સ. એના પર આપણે આજે ધ્યાન કેન્દ્રિત કરીશું.
અને આજના સમયમાં આ બહુ જ જરૂરી વિષય છે, કારણ કે બધું કેટલી ઝડપથી બદલાઈ રહ્યું છે.
સાચી વાત, પરિવર્તન સતત છે.
એટલે વિચારોને ઝડપથી અમલમાં મૂકવા અને પરિણામ મળે એ રીતે કામ કરવું એ ખરેખર બહુ અગત્યનું બની ગયું છે.
અને OKR આમાં મદદ કરે છે.
ચોક્કસ. અને એવું નથી કે ફક્ત મોટી કંપનીઓ માટે જ, નાના સ્ટાર્ટઅપ્સ હોય, કોઈ સામાજિક સંસ્થા હોય કે પછી વ્યક્તિગત જીવનમાં પણ.
અચ્છા, વ્યક્તિગત જીવનમાં પણ?
હા, ધ્યેય સ્પષ્ટ કરવામાં અને એને કેવી રીતે હાંસલ કરવા, એની દિશા નક્કી કરવામાં OKR ખરેખર કામ લાગે છે. એ ફક્ત શું કરવું છે એ જ નહીં, પણ કોણ અને કેવી રીતે એમાં ભાગ લેશે, મતલબ કે ભૂમિકા શું રહેશે, એ પણ સ્પષ્ટ કરે છે.
જેથી આખી ટીમ એમ કહો કે એક સાથે જોડાયેલી રહે.
બરાબર, એક તાંત્રણે બંધાય. તો પહેલા વાત કરીએ લેખકની, જ્હોન ડોર.
હા, કોણ છે
જ્હોન ડોર? કઈ માત્ર લેખક નથી, એ તો સિલિકોન વેલીના ઇતિહાસનો એક મોટો હિસ્સો છે.
ઓ,
ક્લાઇનર પર્કિન્સ નામની એક બહુ મોટી વેન્ચર કેપિટલ ફર્મ છે, એના તેઓ ચેરમેન છે.
એટલે કે રોકાણકાર.
હા, અને એ પણ કેવા, ગૂગલ, એમેઝોન, ઇન્ટ્યુઇટ આ બધી કંપનીઓ જ્યારે નાની હતી ત્યારે શરૂઆતમાં એમણે રોકાણ કરેલું.
અરે વાહ, મતલબ શરૂઆતથી જ પારખી લીધેલું.
બિલકુલ, એમની સૂઝ અને દૂરંદેશી ખરેખર ગજબની છે. એમ કહી શકાય કે ટેકનોલોજીની દુનિયા જે આજે છે એને બનાવવામાં એમનો મોટો હાથ છે.
તો પછી OKR પર એમની આટલી ઊંડી સમજનું કારણ શું?
કારણ કે એમનો અનુભવ ખાલી વાંચેલો કે સાંભળેલો નથી, એમણે જાતે અનુભવ્યો છે.
અચ્છા,
એમણે પોતે આ પદ્ધતિ કોની પાસેથી શીખી ખબર છે? ઇન્ટેલના જે દિગ્ગજ CEO હતા, એન્ડી ગ્રોવ.
ઓ, એન્ડી ગ્રોવ પાસેથી, જેમને OKRના પ્રણેતા માનવામાં આવે છે.
બરાબર. અને પછી 1999ની વાત છે, જ્યારે ગૂગલ સાવ નાની કંપની હતી, લગભગ 40 લોકો હશે. ત્યારે ડોરે ગૂગલના સ્થાપકો લેરી પેજ અને સર્ગે બ્રિનને આ OKR પદ્ધતિ વિશે જણાવ્યું.
ઓકે.
અને એમને સમજાવ્યું કે આ કેવી રીતે કામ કરે છે. હા, અને એમણે પોતાની નજરે જોયું કે આ જે દેખીતી રીતે સાવ સરળ લાગતી પદ્ધતિ છે એણે ગૂગલના વિકાસમાં કેવો પાયાનો ભાગ ભજવ્યો.
એટલે એમણે એની અસરકારકતા જાતે જોઈ.
બિલકુલ. અને પછી તો રોકાણકાર અને બોર્ડ મેમ્બર તરીકે કેટલીય કંપનીઓમાં એમણે OKR લાગુ થતા અને એનાથી ફાયદો થતા જોયો છે.
સમજાયું. એટલે એમનો અનુભવ સીધો અને નક્કર છે. ચાલો ત્યારે હવે પુસ્તક પર આવીએ, મેઝર વોટ મેટર્સ. આ પુસ્તકનો મુખ્ય વિચાર શું છે, એનું હાર્દ્ય શું છે?
ડુઅર એમ કહે છે કે મોટા સપના જોવા, મહત્વાકાંક્ષી બનવું એ જરૂરી છે,
પણ
એટલું પૂરતું નથી.
ના, એટલું પૂરતું નથી. ખરી કસોટી તો એ છે કે આપણે જે લક્ષ્યો નક્કી કર્યા છે એ તરફ કેટલી પ્રગતિ થઈ રહી છે એને આપણે કેટલી ચોકસાઈથી માપીએ છીએ.
માપવાની વાત. હા, અને એ પણ નિયમિત રીતે અને પારદર્શક રીતે. ઘણી સંસ્થાઓ પાસે આમ તો સરસ સ્ટ્રેટેજી હોય છે.
હા, પ્લાનિંગ તો જોરદાર હોય,
પણ પછી એને રોજના કામમાં ઉતારવાની વાત આવે ને, એટલે કે અમલીકરણ, એક્ઝિક્યુશન, ત્યાં ઘડી પાછી પડે.
આ બહુ સામાન્ય સમસ્યા છે.
OKR આ જ ખાય પૂરે છે, સ્ટ્રેટેજી અને એક્ઝિક્યુશન વચ્ચેનો પુલ બને છે.
કેવી રીતે?
એ બે મુખ્ય સવાલોના જવાબ આપે છે. પહેલો, આપણે શું હાંસલ કરવા માંગીએ છીએ. આ થયો આપણો હેતુ, ઓબ્જેક્ટિવ.
ઓકે, શું?
અને બીજો, આપણને કેવી રીતે ખબર પડશે કે આપણે એ લક્ષ્ય સુધી પહોંચી રહ્યા છીએ, આ થયા મુખ્ય પરિણામો.
કી રિઝલ્ટ્સ
કેવી રીતે, એટલે કે માપદંડ.
બરાબર. અને આ કી રિઝલ્ટ્સ હંમેશા માપી શકાય એવા જ હોવા જોઈએ, કોઈ નક્કર આંકડો કે ટકાવારી.
રસપ્રદ વાત એ છે કે પુસ્તક ખાલી સિદ્ધાંતોની વાત નથી કરતું.
ના, બિલકુલ નહીં. એ તો ઓકેઆરનો ઇતિહાસ પણ કહે છે. પીટર ડ્રકરનું જે મેનેજમેન્ટ બાય ઓબ્જેક્ટિવ્સ MBO હતું,
હા, એ તો જૂની પદ્ધતિ છે.
ત્યાંથી શરૂ કરીને એન્ડી ગ્રોવે ઇન્ટેલમાં એમાં જે સુધારા કર્યા અને OKR બનાવ્યા, ત્યાં સુધીની આખી સફર બતાવે છે.
એટલે પૃષ્ઠભૂમિ પણ સમજાવે છે.
હા, પછી આખું ફ્રેમવર્ક સમજાવે છે, કેવા હેતુઓ રાખવા જોઈએ જે પ્રેરણા આપે. કી રિઝલ્ટ્સ કેવી રીતે બનાવવા જે માપી શકાય, સમય સાથે બાંધેલા હોય, આને લાગુ કરવામાં શું મુશ્કેલીઓ આવે
એની પણ વાત છે, અને એના ઉપાયો પણ સૂચવ્યા છે. અને સૌથી અગત્યનું
ઉદાહરણો.
હા, વાસ્તવિક ઉદાહરણો. ગૂગલ, ઇન્ટેલ, એડોબી જેવી મોટી કંપનીઓ, પછી નાની સ્ટાર્ટઅપ્સ.
અને પેલું સામાજિક સંસ્થાઓનું પણ કયું હતું?
બરાબર, બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન જેવા સંગઠનોના કેસ સ્ટડીઝ પણ છે. આ બધું બતાવે છે કે આ પદ્ધતિ કેટલી અસરકારક અને બહોળા ઉપયોગવાળી છે.
તો પુસ્તકનો મુખ્ય હેતુ એકદમ સ્પષ્ટ છે. દુનિયાની જે સફળ સંસ્થાઓ આ ગુપ્ત હથિયાર વાપરી રહી છે.
ગુપ્ત તો હવે નથી રહ્યું.
હા, હવે નથી રહ્યું, પણ એ પદ્ધતિને બધા માટે, દરેક પ્રકારની સંસ્થા અને વ્યક્તિ માટે સુલભ બનાવવી.
અને ડોર ભાર મૂકીને કહે છે કે આ કોઈ ખાલી કોર્પોરેટ શબ્દજાળ નથી.
ના, આ તો પરિણામ મેળવવા માટેની એક શિસ્તબદ્ધ વિચારસરણી છે.
ભલે તમે મેલેરિયા નાબૂદી જેવા મોટા વૈશ્વિક લક્ષ્ય પર કામ કરતા હો,
કે પછી ખાલી પોતાની તંદુરસ્તી સુધારવી હોય.
હા, OKR તમને દિશા આપે છે, માપદંડ આપે છે. મૂળભૂત રીતે પુસ્તકે સવાલનો જવાબ આપે છે કે સતત સારામાં સારા પરિણામો મેળવવા માટે શું કરવું જોઈએ.
ઓકે, હવે પેલી ચાર સુપર પાવરવાળી વાત, એ શું છે?
હા, ડોર કહે છે કે OKRની સફળતા પાછળ આ ચાર સુપર પાવર છે. આ ચાર તત્વો જ OKRને ખાલી ગોલ સેટિંગની રીત કરતા કંઈક વિશેષ બનાવે છે.
ચાલો તો એને સમજીએ એક પછી એક.
જરૂર. પહેલો સુપર પાવર છે ફોકસ અને પ્રાથમિકતાઓ પ્રત્યે પ્રતિબદ્ધતા.
ફોકસ એન્ડ કમિટ ટુ પ્રાયોરિટીઝ. ઘણીવાર શું થાય,
સંસ્થાઓ હોય કે વ્યક્તિઓ એકસાથે એટલા બધા કામ હાથમાં લઈ લે
કે કશું જ સરખું ન થાય.
બરાબર, બધું જ અગત્યનું લાગે.
હા, આ તો બહુ થાય છે.
OKR તમને જાણે મજબૂર કરે છે કે દર 3 મહિને ફક્ત 3 થી 5 સૌથી અગત્યના હેતુઓ, ઓબ્જેક્ટિવ્સ પર જ ધ્યાન આપો.
ફક્ત 3 થી 5 એટલે બહુ બધી વસ્તુઓ પડતી મૂકવી પડે.
હા, અને એનાથી અઘરા નિર્ણયો લેવા પડે. શું અત્યારે ખરેખર જરૂરી છે, શું પછી કરી શકાય, અને શું નથી જ કરવું.
એનાથી ફાયદો શું?
ફાયદો એ કે તમારા સંસાધનો, સમય, પૈસા, માણસો, એ બધું સાચી જગ્યાએ, સૌથી મહત્વની બાબતો પર વપરાય.
ઓકે, ઉદાહરણ છે કોઈ?
હા, ઇન્ટ્યુટનું ઉદાહરણ બહુ સરસ છે. એ લોકો પહેલા ડેસ્કટોપ સોફ્ટવેર બનાવતા હતા. પછી એમને ક્લાઉડ આધારિત મોડલ પર જવાનું હતું. આ બહુ મોટો ફેરફાર હતો, જોખમી પણ હતો.
હા, આખી દિશા બદલવાની વાત હતી.
ત્યારે એમણે OKRનો ઉપયોગ કરીને આખી કંપનીનું ધ્યાન બસ આ એક જ લક્ષ્ય પર કેન્દ્રિત કર્યું. દરેક વિભાગ, દરેક ટીમ, એમની ભૂમિકા શું રહેશે એ આ મોટા ધ્યેયના સંદર્ભમાં સ્પષ્ટ થઈ ગયું.
એટલે આખા જહાજને એક દિશામાં વાળી દીધું.
બરાબર, આ છે ફોકસની તાકાત.
બીજો સુપર પાવર કયો છે?
બીજો છે ટીમવર્ક માટે સંરેખણ અને જોડાણ. અલાઇન એન્ડ કનેક્ટ ફોર ટીમવર્ક.
સંરેખણ અને જોડાણ, આ કેવી રીતે થાય?
આનો મુખ્ય આધાર છે પારદર્શિતા, ટ્રાન્સપેરન્સી.
પારદર્શિતા એટલે?
OKR પદ્ધતિમાં મોટાભાગે કંપનીના CEOથી લઈને નવા જોડાયેલા ઇન્ટર્ન સુધી બધાના OKRs જાહેર હોય છે.
બધાના, કોઈ પણ જોઈ શકે?
હા, કોઈ પણ જોઈ શકે કે બીજા કયા લક્ષ્યો પર કામ કરી રહ્યા છે. અને આની અસર જાદુઈ છે.
શું અસર થાય?
એક તો ઉપરથી નીચે અને આજુબાજુ, મતલબ ટીમો વચ્ચે, બધા એક જ દિશામાં સંરેખિત થાય છે.
કારણ કે બધાને ખબર છે કે કંપની ક્યાં જઈ રહી છે.
બરાબર. અને બીજું, જ્યારે એક ટીમને ખબર પડે કે એમના લક્ષ્યો બીજી ટીમના લક્ષ્યો સાથે કેવી રીતે જોડાયેલા છે, ત્યારે સહયોગ આપોઆપ વધે છે, સંકલન સુધરે છે.
એટલે મારું કામને બદલે આપણું કામવાળી ભાવના આવે.
હા, અને અહીં પેલી ધ્યેય શું હાંસિલ કરવું છે અને ભૂમિકા કોણ કેવી રીતે યોગદાન આપશે વચ્ચેની સ્પષ્ટતા બહુ મહત્વની બને છે.
આ પરંપરાગત રીત કરતા અલગ છે.
હા, પરંપરાગત રીતમાં તો લક્ષ્યો ઉપરથી નીચે આવે, જેને કાસ્કેડિંગ કહે છે.
ઓકે.
ડોર એના બદલે વધુ લવચિક અભિગમ સૂચવે છે. ટીમો અને વ્યક્તિઓને પણ પોતાના ઓકેઆર્સ નીચેથી ઉપર સૂચવવા પ્રોત્સાહિત કરાય છે.
પણ એ કંપનીના મુખ્ય ઉદ્દેશ્યો સાથે જોડાયેલા હોવા જોઈએ, ખરું ને?
ચોક્કસ, જોડાયેલા તો હોવા જ જોઈએ. માય ફિટનેસ પાલનું ઉદાહરણ છે. એ હેલ્થ અને ફિટનેસ એપ છે.
હા, સાંભળ્યું છે.
એમણે આ પારદર્શક ઓકેઆર્સનો ઉપયોગ કરીને એમની પ્રોડક્ટ અને એન્જિનિયરિંગ ટીમો વચ્ચે વધુ સારું સંકલન બનાવ્યું અને ખૂબ ઝડપથી વિકાસ કર્યો.
કારણ કે બધાને ખબર હતી કે એમની ભૂમિકા મોટા ચિત્રમાં ક્યાં ફિટ થાય છે.
બરાબર.
આ તો બહુ મહત્વનું છે, ખાસ કરીને મોટી ટીમો માટે. ત્રીજો સુપર પાવર કયો?
ત્રીજો છે જવાબદારી માટે ટ્રેકિંગ. ટ્રેક ફોર અકાઉન્ટેબિલિટી.
એટલે કે લક્ષ્યો બનાવ્યા પછી એનું શું થયું એ જોતા રહેવું.
હા, એવું નહીં કે વર્ષની શરૂઆતમાં બનાવી દીધા અને પછી છેક છેલ્લે જોયું. એની ખરી શક્તિ નિયમિત દેખરેખ અને મૂલ્યાંકનમાં છે.
કેટલી વાર જોવું જોઈએ?
સામાન્ય રીતે દર અઠવાડિયે કે પખવાડિયે. ટૂંકી મીટિંગ, જેને ચેક ઇન કહે છે, એ થવી જોઈએ. આપણે ક્યાં પહોંચ્યા, શું અડચણ છે
અને પરિણામોને માપવાની વાત હતી.
હા, કી રિઝલ્ટ્સને 0.0 થી 1.0ના સ્કેલ પર માપવામાં આવે છે.
0.0 થી 1.0.
હા, અને અહીં એક ગેરસમજ દૂર કરવી જરૂરી છે. 1.0નો સ્કોર હંમેશા સારો જ હોય એવું નથી.
એમ કેમ?
ખાસ કરીને જો લક્ષ્ય મહત્વાકાંક્ષી હોય, મોટું હોય, તો ઘણીવાર 0.6 કે 0.7નો સ્કોર, એટલે કે 60-70% સિદ્ધિ, એ પણ ઉત્તમ સફળતા ગણાય છે.
ઓ, એટલે 100% જ કરવું એવું જરૂરી નથી?
મહત્વાકાંક્ષી લક્ષ્યો માટે તો બિલકુલ નહીં. આ ટ્રેકિંગનો હેતુ કોઈને સજા કરવાનું નથી.
તો શું છે
હેતુ? એ છે કે શીખવાનું મળે. શું કામ કરી રહ્યું છે, ક્યાં મુશ્કેલી આવી રહી છે અને ભવિષ્યમાં શું સુધારો કરવો.
એટલે ડેટાના આધારે નિર્ણયો લેવા.
બરાબર. અને તેનાથી જવાબદારીની ભાવના પણ વધે છે.
સમજાયું. અને ચોથો સુપર પાવર, એ તો કંઈક અદ્ભુત હશે.
હા, કદાચ સૌથી વધુ પરિવર્તન લાવવાની ક્ષમતા આ ચોથામાં છે. અદ્ભુત માટે ખેંચાણ. સ્ટ્રેચ ફોર અમેઝિંગ.
સ્ટ્રેચ ફોર અમેઝિંગ મતલબ?
ડોયર બે પ્રકારના ઓકેઆર્સની વાત કરે છે. એક છે પ્રતિબદ્ધ, કમિટેડ ઓકેઆર્સ,
એટલે જે કરવા જ પડે એવા.
હા હા, એવા લક્ષ્યો છે જે ટીમ પૂરેપૂરી રીતે હાંસલ કરવા માટે વચનબદ્ધ છે. અને અહીં 1.0નો સ્કોર, એટલે કે 100% સિદ્ધિ અપેક્ષિત છે. આ મોટા ભાગે કંપનીના ચાલુ અને જરૂરી કામો સાથે જોડાયેલા હોય છે.
ઓકે, અને બીજા
છે મહત્વાકાંક્ષી ઓકેઆર્સ, જેને ડુઅર મૂન શોટ્સ પણ કહે છે.
મૂન શોટ્સ, ચંદ્ર પર જવા જેવા મોટા લક્ષ્યો.
બરાબર. મોટા, જોખમી, કંઈક નવું કરવા તરફ દોરી જાય એવા લક્ષ્યો, જે કદાચ પહેલી નજરે અશક્ય લાગે, જે તમને તમારી કમ્ફર્ટ ઝોનમાંથી બહાર ખેંચી લાવે. અહીં સફળતાનો માપદંડ અલગ છે.
પેલો 60-70% વાળો?
હા, 60-70% સિદ્ધિ પણ ખૂબ સારી ગણાય. અને જો આવા લક્ષ્યો નિષ્ફળ જાય ને, તો પણ તેમાંથી ઘણું શીખવા મળે છે.
એટલે નિષ્ફળતાનો ડર ઓછો થાય.
બરાબર. આ સુપર પાવર જ નવીનતા, ઇનોવેશન અને મોટા વિચારોને જન્મ આપે છે.
ગૂગલનું ઉદાહરણ અહીં પણ લાગુ પડે.
ચોક્કસ. એમની જે 20% ટાઈમવાળી પોલિસી હતી, ખબર છે?
હા, કર્મચારીઓ પોતાના સમયનો 20% ભાગ પોતાના મનપસંદ પ્રોજેક્ટ પર કામ કરી શકે.
અને એમના મહત્વાકાંક્ષી ઓકેઆર્સ એનું જ પરિણામ છે. જીમેલ, ગૂગલ મેપ્સ, ક્રોમ જેવી પ્રોડક્ટ્સ.
વાહ.
પણ આવા સ્ટ્રેચ ગોલ્સ માટે સંસ્થામાં એક વસ્તુ બહુ જરૂરી છે.
શું?
મનોવૈજ્ઞાનિક સલામતી, સાયકોલોજિકલ સેફ્ટી. એટલે કે મોટા લક્ષ્યો નક્કી કરવાની અને નિષ્ફળ જવાના ડર વગર પ્રયાસ કરવાની આઝાદી.
સમજાયું. તો આ 4 સુપર પાવર થયા, ફોકસ, સંરેખણ, ટ્રેકિંગ અને સ્ટ્રેચ.
હા, અને આને વધુ અસરકારક બનાવવા માટે ડોર CFRsની પણ વાત કરે છે.
CFRs?
હા, એ શું છે?
સી એટલે કોન્વર્સેશન્સ, વાર્તાલાપ.
એફ એટલે ફીડબેક,
પ્રતિસાદ.
અને આર એટલે રેકગ્નિશન,
સ્વીકૃતિ.
વાર્તાલાપ, પ્રતિસાદ, સ્વીકૃતિ. હા, આ ત્રણે વસ્તુઓ ઓકેઆર સાથે મળીને સતત પ્રદર્શન વ્યવસ્થાપન, કન્ટિન્યુઅસ પર્ફોમન્સ મેનેજમેન્ટનું માળખું બનાવે છે.
એટલે પેલી વર્ષમાં એકવાર થતી એન્યુઅલ રિવ્યૂ જેવી નહીં.
બરાબર, એનો વિકલ્પ છે આ. CFRs એટલે મેનેજર અને કર્મચારી વચ્ચે નિયમિત અનૌપચારિક વાતચીત થતી રહે, સમયસર અને રચનાત્મક ફીડબેક મળે અને સારા કામની કે પ્રયત્નોની તરત જ કદર થાય.
આનાથી તો કર્મચારીઓનો ઉત્સાહ જળવાઈ રહે.
ચોક્કસ, એડોબી અને ડેલોઇટ જેવી મોટી કંપનીઓએ પણ હવે એન્યુઅલ રિવ્યૂ છોડીને આવા સતત પ્રતિસાદ અને સંવાદના મોડેલ અપનાવ્યા છે
અને એના સારા પરિણામો મળ્યા છે.
હા, કર્મચારીઓનો જુસ્સો અને પ્રદર્શન બંને સુધર્યા છે.
અને પેલી સામાજિક ક્ષેત્રની વાત ફરી યાદ કરવી જોઈએ.
હા, એ બહુ મહત્વનું છે કે OKR ફક્ત નફો કરતી કંપનીઓ માટે જ નથી, સામાજિક ક્ષેત્રમાં પણ એટલા જ ઉપયોગી છે.
ગેટ્સ ફાઉન્ડેશનનું ઉદાહરણ હતું.
બરાબર, બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન મલેરિયા કે પોલિયો નાબૂદી જેવા મોટા વૈશ્વિક સ્વાસ્થ્યના લક્ષ્યો માટે OKR વાપરે છે, પ્રગતિ માપવા માટે.
એટલે ત્યાં પણ માપી શકાય તેવા પરિણામો જરૂરી છે.
હા, બીજું ઉદાહરણ છે બોનોનું વન કેમ્પેઇન, જે આફ્રિકામાં ગરીબી અને રોગો સામે લડે છે.
એ લોકો પણ OKR વાપરે છે.
હા, પોતાના લક્ષ્યો અને પરિણામોને ટ્રેક કરવા. આ બતાવે છે કે સામાજિક પ્રભાવ જેવી વસ્તુ જે કદાચ માપવી અઘરી લાગે તેને પણ સ્પષ્ટ લક્ષ્યો અને માપી શકાય તેવા પરિણામો સાથે જોડી શકાય છે.
ખરેખર આનો વ્યાપ તો ઘણો મોટો છે. તો આ પુસ્તક અને OKR પદ્ધતિમાંથી મુખ્ય કયા સંદેશાઓ આપણે લઈ શકીએ?
સૌથી પહેલો અને કદાચ સૌથી મહત્વનો સંદેશ, જે ડોઅર વારંવાર કહે છે, અમલીકરણ સર્વોપરી છે. એક્ઝિક્યુશન ઇઝ એવરીથિંગ.
વિચારો તો સસ્તા છે, અમલીકરણ જ બધું છે.
બરાબર, ગમે તેટલો સારો આઈડિયા હોય, જો એને બરાબર અમલમાં ન મૂકી શકાય તો એ નકામો છે.
આ વાત તો આપણે ગુજરાતમાં ભારતમાં પણ જોઈએ છીએ. ઘણા સારા વિચારો હોય પણ
અમલીકરણમાં માર ખાઈ જાય, ફોકસ ન હોય. OKR આ અમલીકરણની શિસ્ત લાવે છે.
બીજો મુખ્ય સંદેશ,
પારદર્શિતા અને સંરેખણની શક્તિ. જ્યારે લક્ષ્યો અને પ્રગતિ બધાની સામે હોય
તો ગેરસમજ ઓછી થાય, અફવાઓ બંધ થાય.
હા, અને સહયોગ વધે. ખાતરી થાય કે બધા એક જ દિશામાં જઈ રહ્યા છે. દરેક વ્યક્તિ પોતાની ભૂમિકાને મોટા ધ્યેય સાથે જોડી શકે.
આનાથી કંપની કલ્ચર પણ સુધરે.
ચોક્કસ. ત્રીજો સંદેશ છે મહત્વાકાંક્ષી બનવાની હિંમત, ધ પાવર ઓફ સ્ટ્રેચિંગ.
પેલા મૂનશોટ્સ વાળા લક્ષ્યો.
હા, હંમેશા સેફ રમવાને બદલે મોટા પડકારરૂપ લક્ષ્યો રાખવાથી સંસ્થા અને વ્યક્તિ બંને પોતાની ક્ષમતાઓને ઓળંગી શકે છે.
ભલે 100% સફળતા ન મળે.
હા, 60-70% પણ ઘણું કહેલાય. આ નિષ્ફળતાના ડરને ઘટાડે છે અને નવીનતાને પ્રોત્સાહન આપે છે.
ચોથો સંદેશ છે સતત શીખતા રહેવું અને અનુકૂલન સાધવું, કન્ટિન્યુઅસ લર્નિંગ એન્ડ એડેપ્ટેશન.
બરાબર, OKR કઈ પથ્થરની લકીર નથી.
બદલી શકાય.
જરૂર પડે બદલવા પડે. બજાર બદલાય, સંજોગો બદલાય, નિયમિત સમીક્ષા અને ફીડબેકથી શીખતા રહેવું અને જરૂર મુજબ ફેરફાર કરતા રહેવું એ જરૂરી છે.
આજની દુનિયામાં આ અનુકૂલન ક્ષમતા, એડેપ્ટેબિલિટી તો ખૂબ જ મહત્વની છે.
અને છેલ્લો પાંચમો સંદેશ એ છે કે OKR માત્ર એક સાધન નથી, તે સાંસ્કૃતિક પરિવર્તન છે, કલ્ચરલ ટ્રાન્સફોર્મેશન.
એટલે કે ખાલી પ્રોસેસ નથી બદલતું.
ના, એને જો બરાબર અપનાવવામાં આવે તો આખી સંસ્થામાં જવાબદારી, પરિણામ પર ધ્યાન, પારદર્શિતા અને સતત સુધારાની સંસ્કૃતિ બને છે. લોકોની કામ કરવાની રીત, એમની માનસિકતા બદલાય છે.
પુસ્તકમાં કેટલાક વાક્યો એવા છે જે યાદ રહી જાય.
હા, ચોક્કસ. કયા કયા ધ્યાનમાં આવ્યા?
એક તો પહેલું જ, વિચારો સરળ છે, અમલીકરણ જ બધું છે, જે એક્શનના મહત્વ પર ભાર મૂકે છે.
બરાબર.
બીજું, જે OKRની રચના સમજાવે છે, હેતુ, ઓબ્જેક્ટિવ એ શું છે, મુખ્ય પરિણામો, કી રિઝલ્ટ્સ એ કેવી રીતે છે. આનાથી લક્ષ્ય અને માપદંડ સ્પષ્ટ થાય.
હા, શું અને કેવી રીતે.
ત્રીજું, માપણી પર ભાર મૂકતું વાક્ય. જો તેમાં કોઈ સંખ્યા ન હોય તો તે મુખ્ય પરિણામ, કી રિઝલ્ટ નથી, એટલે કે નક્કર હોવું જોઈએ, હવાઈ કિલ્લા નહીં.
સાચી વાત, માપી ન શકાય તો સુધારી પણ ન શકાય.
અને ચોથું, જે મને ગમ્યું, મહત્વાકાંક્ષી લક્ષ્યો નિષ્ફળ થવાની સ્વતંત્રતા સાથે ખરેખર મુક્તિ અપાવનારા હોઈ શકે છે. મોટા સપના જોવાની અને નિષ્ફળતાથી ડર્યા વગર પ્રયાસ કરવાની વાત.
ખૂબ સરસ. આ બધા વિચારો ખરેખર પ્રેરણાદાયક છે. હવે સવાલ એ થાય કે આ બધું આપણે રોજના જીવનમાં કે કામમાં કેવી રીતે લાગુ પાડી શકીએ?
હા, વ્યવહારુ ઉપયોગ શું?
પુસ્તકમાંથી જોઈએ તો વ્યવસાયના નેતાઓ આનો ઉપયોગ આખી સંસ્થામાં સ્પષ્ટતા લાવવા, સ્ટ્રેટેજી નક્કી કરવા અને બધા વિભાગો એક દિશામાં કામ કરે એ સુનિશ્ચિત કરવા કરી શકે છે.
સંસ્થાનો ધ્યેય અને દરેક ટીમની ભૂમિકા સ્પષ્ટ થાય.
બરાબર. ટીમ લીડર્સ કે મેનેજરો પ્રોજેક્ટ પર ફોકસ રાખવા, ટીમના સભ્યોને એમની જવાબદારીઓ સમજાવવા અને નિયમિત પ્રગતિ જોવા માટે વાપરી શકે.
ટીમ મીટિંગ્સ વધુ અસરકારક બને.
વ્યક્તિગત કર્મચારીઓ પણ પોતાના કામના લક્ષ્યો, નવી સ્કિલ શીખવી હોય કે પોતાના પર્ફોમન્સને સુધારવું હોય એના માટે પોતાના OKR બનાવી શકે.
એમને પણ ખબર પડે કે કંપનીના મોટા લક્ષ્યમાં એમનું યોગદાન શું છે.
સ્ટાર્ટઅપ્સ માટે તો આ બહુ જ કામનું છે. જેમની પાસે સાધનો ઓછા હોય એમના માટે ફોકસ રાખવું બહુ જ જરૂરી છે.
સૌથી અગત્યની બાબતો પર ધ્યાન આપવા માટે.
હા, અને વૃદ્ધિને માપવા માટે. બિન નફાકારક સંસ્થાઓ પણ, જેમ આપણે વાત કરી, પોતાના મિશન આધારિત લક્ષ્યો નક્કી કરવા અને દાતાઓ સમક્ષ પોતાની અસરકારકતા બતાવવા માટે વાપરી શકે.
અને છેલ્લે વ્યક્તિગત જીવનમાં
આપણે પણ વાપરી શકીએ. સ્વાસ્થ્ય સુધારવું હોય, ભણવામાં કોઈ લક્ષ્ય હોય, પૈસા બચાવવા હોય,
જેમ કે તંદુરસ્ત બનવું હોય, તો
હેતુ ઓબ્જેક્ટિવ થયો વધુ તંદુરસ્ત બનવું. પછી કી રિઝલ્ટ્સ જો હોઈ શકે, અઠવાડિયામાં 3 વાર 30 મિનિટ ચાલવા જવું, રોજ 8 ગ્લાસ પાણી પીવું, 3 મહિનામાં 2 કિલો વજન ઓછું કરવું.
આનાથી લક્ષ્ય એકદમ સ્પષ્ટ અને હાંસલ કરી શકાય એવું લાગે છે.
બરાબર.
તો આખી ચર્ચા પરથી મારા માટે એક મોટી શીખે છે કે આ ફ્રેમવર્ક ભલે દેખાવમાં સાદું લાગે પણ એની અસર બહુ ઊંડી છે. અને ખાસ કરીને પેલી વાત કે મહત્વાકાંક્ષી લક્ષ્યોને સીધા વળતર કે બોનસ સાથે ન જોડવા.
હા, એ બહુ મહત્વનું છે.
એનાથી લોકો ખરેખર મોટા વિચાર કરતા અને જોખમ લેતા અચકાતા નથી. વ્યક્તિની ભૂમિકા વધુ સર્જનાત્મક બને છે. ખાલી નક્કી કરેલા ધ્યેય પૂરા કરવા પૂરતી નથી રહેતી.
સાચી વાત છે. અને જો આપણે આને મોટા પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો મને સૌથી રસપ્રદ એ લાગ્યું કે આ પદ્ધતિ કેટલી બધી અલગ અલગ જગ્યાએ કામ લાગી શકે છે.
હા, એનો વ્યાપ બહુ મોટો છે.
ટેકનોલોજી, બિઝનેસ, સમાજસેવા, શિક્ષણ, વ્યક્તિગત વિકાસ, બધે જ. અને બીજું, તે જે પારદર્શિતા, સતત સંવાદ અને જવાબદારીની સંસ્કૃતિ લાવે છે એ આજના સમયની જરૂરિયાત છે. તે ખરેખર ધ્યેય શું છે અને તેને સિદ્ધ કરવામાં દરેકની ભૂમિકા શું છે એ સ્પષ્ટ કરીને ઘણી ગૂંચવણો ઉકેલી શકે છે.
બરાબર. તો આપણે OKRની શક્તિ અને ફાયદાઓ વિશે ઘણી વાત કરી, પણ અહીં એક વિચાર આવે છે.
શું
દરેક સંસ્થા, દરેક ટીમ આવી આમૂલ પારદર્શિતા માટે તૈયાર હોય છે સાંસ્કૃતિક રીતે?
સારો પ્રશ્ન છે.
અને જો ન હોય તો શું પહેલા સંસ્કૃતિ બદલવી પડે અને પછી OKR અપનાવવા જોઈએ, કે પછી OKR અપનાવવાથી સંસ્કૃતિ બદલવામાં મદદ મળે? આ પણ એક વિચારવા જેવો મુદ્દો છે.
હા, ચોક્કસ, એના પર વધુ વિચારી શકાય.
ફરી મળીશું આવતા અંકે. એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.